મેં કોકને દુઃખ પહોંચાડ્યું એમાં જ પોતાના પણ વિભાવ ભાવની સિદ્ધિ થાય છે. તો એ ક્ષમાવાણી પર્વે માત્ર બીજા પ્રત્યેની પણ નહીં, વિભાવ ભાવથી પોતાના આત્માને જે દુઃખ પહોંચાડ્યું છે એની પણ ક્ષમા હોય. પણ આવી ભૂમિકા સુધી ક્યારે પહોંચાશે? જ્યાં અસ્થિરૂપે આરાધનાની કર્યું હશે તો એ પોતાના દોષને ટાળવાની નાસ્તિ રૂપનો પ્રકાર આવશે. અહીંયા 10 લક્ષણની આરાધના, રત્નત્રયની આરાધનામાં પછીનો એ પર્વ છે. એમાં સમ્યક દર્શનના 8 અંગ લીધા હતા, સમ્યક જ્ઞાનના 8 અંગ, એ રીતે સમ્યક ચારિત્રમાં 13 અંગ છે. 5 મહાવ્રતના, 5 સમિતિના અને 3 ગુપ્તિના. મને રાજને 28 મૂળ ગુણ છે એ જુદી વાત છે. એમાં 5 મહાવ્રત, 5 સમિતિ આવે છે, 3 ગુપ્તિ નથી આવતી. એ આચાર્યને 36 ગુણ છે એમાં 3 ગુપ્તિ આવે. પણ પાછું એમ ના વિચારવું કે મુનિરાજને ન હોય ને આચાર્યને હોય, અને 10 ધર્મ છે આચાર્યને હોય મુનિરાજને ન હોય, 12 પ્રકારના તપ આચાર્યને છે ને. આ તો એક ગ્રુપમાં એ પાયડા છે, બાકી તો જે આચાર્યના 36 છે બધા જ મુનિરાજને છે, અને મુનિરાજના 28 છે એ બધા જ આચાર્ય અને ઉપાધ્યાય બેયને છે. એ મુખ્યતા ગણીને આ વાત લીધી છે. તો અહીંયા આત્મામાં એવું વીટળાઈ જાય કે મેં કોઈની દયા પાડવી છે, મારવાના છે એવા પરિણામ તો નહીં, પણ કોઈની દયા પાડવી છે એવો વિકલ્પ પણ ન આવે તો સમજવું મેં શું કર્યું છે, ઉત્તમ અહિંસા કરી છે. બીજાને મારવાનો ભાવ પાપ ભાવ છે, બીજાને બચાવવાનો ભાવ અને અભિપ્રાય બે જુદી વસ્તુ છે. અભિપ્રાય મિથ્યા શ્રદ્ધાને અનુલક્ષ, બચાવવાનો ભાવ એ ચારિત્ર સંબંધીનો પુણ્ય છે. ભાવ છે બચાવી શકું કે ન શકું એ તો એના આયુષને આધીન. તો અહીંયા તો ઉત્તમ અહિંસા જે 5 લઈએ ને, 5 મહાવ્રતમાં અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ, શ્રાવકમાં પરિગ્રહ પરિમાણ આવશે અને મુનિરાજમાં શું આવશે, અપરિગ્રહ. આપણે તો બોલીએ છીએ પ્રતિક્રમણમાં. તો અહીંયા ઉત્તમ અહિંસા કોને કહેશો? કે જ્યાં બીજાને મારવાના તો અશુભની તો પ્રશ્ન નથી, પણ બીજાને બચાવવાના પરિણામ ભાવ ખાલી એ પણ હજી શુભ ભાવ છે. યથાર્થપણે અહિંસા શું છે? એ રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે. સત્ય બોલવું કે ખોટું બોલવું એની વાત નહીં, બોલવું પણ નહીં, મૂંગા રહેવું પણ નહીં, પણ જ્ઞાતા ભાવમાં કોઈ વિકલ્પ જ ન આવે સાચું સત્ય છે. અચૌર્ય, અચૌર્ય એટલે શું? ચોરી ના કરવી ને. આ બધા મહાવ્રતમાં અચૌર્ય એ કોની વાત ચાલે છે? મહાવ્રતમાં જે અચૌર્યપણું છે એ કોની વાત ચાલે છે? મુનિરાજને. તો એટલે મુનિરાજ કોકની ચોરી કરવા જતા તો એને કેમ લાગુ પડ્યું આવું? અરે મુનિરાજને કોઈ જ વસ્તુની ચાહના જ નથી, લેવાનું, લેવાની વાત તો નહીં પણ લેવાની ઈચ્છા પણ નથી, એ ઉત્કૃષ્ટપણે અચૌર્યપણાનો ભાવ છે. સામાન્યપણે આપણે બોલીએ છીએ દીધા વિના સોનું વસ્ત્ર વગેરેને, એ આખી એક સામાન્ય સાવ. બાકી મુનિરાજને માટે તો કોઈ જ બાઈની વસ્તુ આહાર લેવા જાય તો પણ ગુરુદેવસિંહ પ્રવચનમાં આપ્યું હતું. શું આપ્યું હતું? ગોચરી કરી હતી ને શબ્દ, જે ગરેડો ખાય છે કેવી રીતે ખાય છે? મૂળમાંથી ઉકાળ. ગાય કેવું હોય છે? ઉપર ઉપરથી, મૂળ સાજું રહે છે. અહીંયા જોકે જુદી શૈલીથી આખી વાત હતી, અને આજ ખરેખર વિચાર કરીએ તો આખું પ્રવચન સેના ઉપર હતું? પહેલા આત્મસ્ફૂર્ત જતી એ શબ્દ ઉપર હતો 25 મિનિટ, બીજી ઓલમોસ્ટ 25 મિનિટ સેના ઉપર હતી? આખું મૂળમાંથી કાઢે છે રાગને, કીધું ને અપ્રતિહત ભાવ. ગુરુદેવે એ જે સ્ફુરજતિમાં કેટલા શબ્દોથી જુદી જુદી વર્ણન, જુદા જુદા એક જ વાતને, અને એમાં પણ આધાર આપતા હતા ને, ગર્જ્યો આત્મા ગર્જ્યો. એ શેમાંથી લીધો તો શબ્દ? સંસ્કૃત શેમાંથી? સ્ફુરજતિ છે ને, સ્ફુરજતિ ગર્જ્યો. આમ સ્ફુર્ત એટલે પ્રગટ થાય છે, સ્ફુરે છે. તો એનાથી રાજમલજીએ તો જુદું લીધું, પછી ઓલામાં પણ સંસ્કૃતમાં એટલે શેમાં. જો આ થોડુંક આપણને ગુરુદેવસિંહ ન બોલે તો ખ્યાલમાં આવવું જોઈએ. કલશમાં એ સંસ્કૃતમાં છે તો વિચારી લેવું, પરમ અધ્યાત્મ ત્રણગીમાં છે. કોઈ પણ જોવું હોય તો જોઈ લેજો, પરમ અધ્યાત્મ ત્રણગીમાં છે. સ્ફુરજતિનો અર્થ શું કર્યો છે? ગર્જો છે. પછી ગુરુદેવસિંહ ક્યારેક સમયસારની વાત ચાલતી હોય ને કે ટીકામાં છે ત્યારે શું વિચારી લેવું? જયસેન આચાર્યની હશે. કારણ કે અમૃતચંદ્રાચાર્ય દેવની ટીકા તો ચાલે છે, પણ બીજી ટીકા કઈ છે? જયસેન. એટલે ગુરુદેવસિંહ પૂરું ન બોલે તો આપણને એ ખ્યાલમાં રહેવું જોઈએ કે શું છે. આજ ગુરુદેવ બે એક બે વાર સંસ્કૃતમાં છે, સંસ્કૃતમાં. એટલે જે કળશો છે અમૃતચંદ્રાચાર્ય દેવના, એના ઉપર શુભચંદ્રાચાર્ય સંસ્કૃતમાં ટીકા રચી છે, અને એ ટીકાનું નામ શું છે? પરમ અધ્યાત્મ તરંગિણી છે, તત્વજ્ઞાન તરંગિણી. બીજું છે આ પરમ, તો એમાં પણ આવા અર્થ છે. તો ફરીથી આપણે તો અહીંયા આવે અચોર્ય મુનિરાજ શું છે? પોતાના ચૈતન્ય સિવાય કોઈ પણ રાગ આદિ ભાવથી લઈને એમાં મારાપણું ન માનવું એ ઉત્તમ અચોર્ય પણ છે. પોતાના શુદ્ધાત્મા સિવાય કોઈમાં પણ પણતી ન રમે એ ઉત્તમ બ્રહ્મચર્ય પણ છે. અને એવી જ રીતે પરિગ્રહ, જ્ઞાનીને મુનિરાજને પરિગ્રહ હોય કે ન હોય? ન હોય. આત્મા જ જેનો પરિગ્રહ છે. બે શબ્દ છે ને, પરી અને ગ્રહ. પરી એટલે સમસ્ત પ્રકારે, અને ગ્રહ એટલે પકડવું, પોતાપણું કરવું. તો જ્ઞાનીએ ક્યાં કર્યું છે? જેમ કે ને આત્માને શરીર હોય, હા છે, જ્ઞાન શરીરી છે, ઓલો પૂદગલ પરમાણુ સ્કંદોનું નથી. શરીર એટલે કે એ મય પણ, એનું હોવા પણ. તો આત્મા શેના હોવા પણ છે? જ્ઞાનમય પણ છે. આત્મા જ્ઞાન શરીરી. તો આ રીતે જુદા જુદા શબ્દોથી ઈરિયા સમિતિ, ઈરિયા સમિતિ એટલે શું છે? ચાર હાથ ભૂમિ જોઈને, અરે આત્માને જોઈને આત્મામાં સ્થિર થવું, આત્મામાં વિહાર કરવો. મુનિરાજ જોઈને ચાલે છે ને, વિહાર કરે છે. તો અહીંયા કોઈને જોઈને શેમાં રમવું? પોતાના શુદ્ધાત્માને જોઈને એમાં રમવું. એમાં આવે છે ને સમયસારમાં કઈ ગાથામાં? આમાં સદા એ વિધિ પણ નહીં. તું સ્થાપ નિજને મોક્ષ પંથે ધ્યા અનુભવ તેહને તેમાં જ નિત્ય વિહાર કર. ક્યાં વિહાર કરવો છે? ક્યાં કરવો છે? સ્વદેશમાં કે બહારમાં, વિદેશમાં ક્યાં કરવો છે? પોતાના ચૈતન્યમાં વિહાર કરજે. એટલે કે તારી પણતીને એમાં જ નિરંતર રાખજે. 412 નંબરની ગાથા છે ને સમયસારમાં, કે પહેલા તું મોક્ષ માર્ગના સ્થાપીશ તો પછી એમાં વિહાર થશે. તો અહીંયા ભૂમિ જોઈને ચાલવું બહારમાં એ વિકલ્પ નહીં. અહીંયા તો ખરેખર નિશ્ચય ઈરિયા સમિતિ શું છે? કે આત્માને જોઈને આત્મામાં જ નિરંતર પણતી રેમા કરે, આ એ યથાર્થપણે સાચી ઈરિયા સમિતિ. ભાષા સમિતિ ફરીથી એની જ જેવું છે, જે બોલવાનું સત્યને નિશ્ચય છે ને મહાવ્રત, એવી રીતે શું બોલવું? સાચું બોલવું ખોટું બોલવું? ભાષા સમિતિમાં સાચું બોલવું કે ખોટું બોલવું? બે વિકલ્પોથી રહીત, મૌન રહેવાના વિકલ્પથી રહીત આત્મા મલિન થઈ જાય, તારું બધું જ સાચું થઈ જશે. સ્વરૂપની લીનતામાં બધું જ સાચું થઈ જશે. એસણા સમિતિ આહારમાં જે અંતરાયને દોષો લાગે છે બધાથી રહીત, પોતાના માટે મળેલો બનાવેલો આહાર ન લે એરી એસણા સમિતિ. આદાન નિક્ષેપણ સમિતિ, લેવું મૂકવું કાંઈ પણ, મોર પીસ કમંડળ મૂકે તો એ પહેલા શું કરે? કોઈ જીવ જંતુ છે, અરે પોતાના ચૈતન્યમાં લેવા મૂકવાનો કોઈ વિકલ્પ જ ન કરો. આત્મામાં શું અધૂરું છે, ક્યાંકથી લેવું છે, અને આત્મામાં શું વિપરીતપણું છે કે જે છોડવું છે. ત્યાગ ઉપાદાન શક્તિથી ભરેલો હું ભગવાન આત્મા કેવો છું, એક પરિપૂર્ણ તત્વ છું. મૂળ આ ખામી રહી ગઈ. શું ખામી રહી ગઈ? આજે આવ્યું તો બધું ગુરુદેશી ગણું લીધું છે પોતાના અસ્થિને. એસ શબ્દ હતો ને પેલા શરૂઆતમાં, એસ, એસ એટલે આ, આ એટલે વર્તમાન પ્રગટપણે મોજૂદગી. આપણે કોઈને આંગળી ચીંધીને કરીએ ને આ ભાઈ, આ ભાઈ, અથવા આ શબ્દ પણ પ્રયોગ કરીએ તો એ ક્યારે કરીએ? એની ત્યાં ઉપસ્થિતિ હોય, હાજરી હોય તો આ શબ્દ આવે. એમ અહીંયા એસ હતો. ભગવાન આત્મા પોતે કેવો છે? હાજરા, હાજર, પ્રગટ, વિદ્યમાન, અસ્થિરૂપ તત્વ ત્યાં રહેલું છે. તો એ આત્મતત્વ એમાં નથી ઓછપ, નથી વિપરીતતા. તો એવા જ આત્માને હવે એમાં લેવામાં મૂકવા કંઈ એમાં છે જ નહીં. આદાન નિક્ષેપણ અને છેલ્લું પ્રતિષ્ઠાપન, પ્રતિષ્ઠાપન સમિતિ મળમૂત્રનો એકાંતમાં અહીંયા કહે છે, રાગનો ત્યાગ કરવો, અને ત્યાગ પણ શું કરવું, ઉત્પન્ન જ થતો નથી. અને એના પછીની ત્રણ ગુપ્તી હોય છે, આત્માને ગોપવો છે કે પ્રગટ કરવો છે. રત્નત્રયનું કહ્યું તો 13 એના બોલ છે, તો કંઈક વિચાર તો કરીએ કે નહીં? 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી. એનું નિયમસારમાં એ વ્યવહાર ચારિત્ર અધિકારમાં આ રીતે લીધી છે. એમાં 13 પ્રકાર લીધા છે, 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તી. 3 ગુપ્તીનું નિશ્ચય રીતે પણ લીધું છે કે મન સંબંધી વિકલ્પ, વચન સંબંધી વિકલ્પ અને કાય સંબંધીના વિકલ્પથી આત્માને શું કરવું છે? ગુપ્ત રાખવો છે. ગુપ્ત એટલે છૂટો રાખવો છે. જેમ કોઈ ગુપ્ત થઈ ગયો ને, બીજાથી છૂટો પડી, એમ આત્માને 3 પ્રકારના વિકલ્પોથી ગુપ્ત રાખવો છે. બાકી તો ચૈતન્ય સ્વભાવ કેવો છે? હંમેશા કેવો છે? હાજરા, હજુર, પ્રગટ જ છે. કેમ હશે એવું? કેમ હશે? આપણું જ્ઞાન તો અત્યારના આચ્છાદિત છે. આચ્છાદિત છે કે નહીં? જ્ઞાનાવરણી કર્મના ઉદય, આપણું જ્ઞાન આચ્છાદિત નથી. તો કેવળ જ્ઞાન છે આપણે? ચાલો, અધૂરું આચ્છાદિત તો છે કે નહીં આપણને અત્યારના? ફરીથી ચાલો, જ્ઞાનાવરણીનો ઉદય છે કે નહીં? તો એનો અર્થ શું થયો? આચ્છાદિત છે ને. જ્ઞાનાવરણીનો ક્ષોપસમ પણ છે, અને જ્યાં ક્ષોપસમ હોય ત્યાં નિયમથી ઉદય હશે તો જ અધૂરું કહેવાશે. ક્ષોપસમ ભાવ કોને દેખાડે છે? અધુરાશ, અધુરાશ. અને અધુરાશ તો જેટલું ખીલ્યું નથી એટલું જ્ઞાન કેવું છે? આચ્છાદિત થયું છે. ઔદયિક છે એટલે આમ અશુદ્ધ છે. અશુદ્ધને જ્ઞાનને એના માટે લઈએ તો આચ્છાદિત કરે છે. ઔપસમિક ભાવ શું કરે છે? શરૂઆત થાય. ઉપસમ થાય એટલે શરૂઆત, જે અનાદિ મિથ્યા દ્રષ્ટિને સૌથી પહેલું થાય છે ને. અને ક્ષોપસમ કોને બતાવે છે? અધુરાશને. અને ક્ષાયિક પૂર્ણતાને. તો અહીંયા ચલો આ પ્રકારે 13 પ્રકારે ચારિત્રની આરાધના મુનિરાજ કરે છે. અંતરંગમાં વિતરાગતા રૂપનું, ચારિત્ર રૂપનું આ આરાધન છે. અને તે ભૂમિકામાં આ સંબંધીના અધુરાશ છે તો વિકલ્પ ઉઠે છે. આપણે એમની અંતરંગની વિતરાગતા રૂપને પ્રગટ કરવાની ભાવના એ કરીએ છીએ. અને આવા પણ વિકલ્પો એ કઈ ભૂમિકામાં? કે જ્યાં ભાવલિંગ છે ત્યાં આવા દ્રવલિંગના વિકલ્પો હોય છે. ખાલી ભાવલિંગ વિના જો આ હશે તેને ભગવાન શું કહે છે? બાળ વ્રત ને બાળ તપ એ કહે છે. તો આપણે એની એ ભાવના કરીએ છીએ. ચલો આપણે ગુરુદેવસિંહના પ્રવચનમાં લઈએ ફરીથી. જો એમાં પહેલું જ પાનું જે છે ને, 356 નંબરનું પાનું છે, 356, એમાં પહેલું જ ગુરુદેવસિંહ શરૂ કરે છે, સંસ્કૃત વાંચે છે. એષ આત્મા આત્માનમ સમુપેતી એન આત્માની સ્ફુર્જતિ. એમાં ઓલી દીર્ઘાય રહી ગઈ છે, સ્ફર્જતી છે ને, સ્ફુર્જતી જોઈએ એમાં. તો પેલું શું છે? આખો શરૂઆત થોડીક શેનાથી લીધી? એસ આત્મા. ફરીથી આત્મા એ જ પ્રગટ મોજુદ હયાતી ધરાવતો પદાર્થ છે. ફરીથી શા માટે? કે ત્રિકાળી ભગવાન નાયક ભગવાન આત્મા છે એ કેવો છે? પાંચ ભાવમાંથી ક્યા ભાવ રૂપે છે? પરમ પારણામિક. પારણામિકમાં પરમ પારણામિક, તો પરમ પારણામિકનો અર્થ શું થયો? નિરપેક્ષ ભાવ છે, અને નિરપેક્ષ હોવાથી એને કોઈની સાપેક્ષતા જ નથી. જે કોઈ આચ્છાદિત થાય છે એમાંથી ઉઘડે છે અને ક્ષાયિક થાય છે, એ બધું શેમાં ચાલે છે? પર્યાયમાં ચાલે છે, અને સાપેક્ષ ભાવ છે, કર્મથી સાપેક્ષ ભાવના. અને હું એ બધાથી કેવો છું? નિરપેક્ષ. આ એને અહીંયા કે છે એસ આત્મા, આ પ્રગટ. આમ કહીને શું આખો ગુરુદેવ એના પછી આખો સ્ફુર જતિમાં, સૌથી પહેલા શબ્દો છે ને આવ્યા હતા સ્ફુર જતિમાં, પહેલા શબ્દો ક્યાં આવ્યા હતા? જો એમાંથી આપણે કરીએ ને એના પછીના 357 પેજ છે ને, એમાં આખું ગુરુદેવશ્રી લીધું છે. એમાંથી શરૂ થયો તો નીચે છે આત્માની સ્ફુર જતિ શબ્દ છે, નીચેમાં 357 પાને નીચે સંસ્કૃતમાં છે ને, ત્યારથી આખી શરૂઆત ગુરુદેવશ્રીએ એ 25 મિનિટ સુધી એમાં દાયું હતું. એમાં પહેલી સેનાથી વાત લીધી, જો છેલ્લો પેરેગ્રાફ એનો, અનંત અનંત કાળ ગયો પણ વસ્તુ સ્વરૂપ અનંત ગુણ સંપન્ન પ્રગટ વ્યક્ત મોજુદ ચીજ. કોનો અર્થ કર્યો? શેનો અર્થ કર્યો? એસ આત્મની, એસ આત્મની, આ આત્મા. એ આત્મા કેવો છે? પ્રગટ છે, વ્યક્ત છે, મોજુદ ચીજ છે. પણ હવે ભૂલ શું કર્યું? આ કેવો અધિકાર ચાલે છે? બંધ અધિકાર ચાલે છે. કે અનાદિ આવા સ્વરૂપથી તું ભ્રષ્ટ થયો છે, તો બંધ થયો છે. અને આવા આત્માને આત્માથી આત્મામાં સ્ફુર્જતિત કરીશ, પ્રગટ કરીશ, તો બંધથી રહીતને મોક્ષ માર્ગે આવીશ. આખી બે રીતે વાત. વચ્ચે વિષય બતાવ્યો, એ સાતમા વચ્ચે શું દેખાડ્યો? વિષય. એનાથી ભ્રષ્ટ થયા છીએ તો બંધના માર્ગે, અને એ જ વ્યક્ત પ્રગટ આત્માને જો એને અવલંબન લઈને સ્ફુર જતી એ કરશું તો મોક્ષના માર્ગે ચાલશે. તો એમાં જો આગળ છે, તો આવું મોજુદ ચીજ છે છતાં તેના સ્વરૂપથી ભ્રષ્ટ થઈ શું કર્યું? એકત્વ બુદ્ધિએ, એ રાગાદી ભાવને પડરેમાં એકત્વ બુદ્ધિ કરીને બંધના માર્ગે છીએ. તો હવે શું કરવું છે? ભેદ જ્ઞાન દ્વારા આવ્યું, ઓલો શું શબ્દ હતો? એકત્વ. હવે એકત્વ કર્યું તો હવે શું કરવું છે? ભિન્નત્વ કરવું છે. ભિન્નત્વનું ના આપ્યું, ભેદ જ્ઞાન કરવું. વસ્તુ તો વસ્તુ છે જ, એમાં એને ભૂલીને રાગમાં એકત્વ કર્યું. હવે એ જ સ્વભાવને અવલંબીને એકત્વપણાત્મ છું એમાં ભિન્નતા કરી, એનાથી ભેદ જ્ઞાન કર્યું. એના પછીની જે લાઈન, એનો અર્થ કે ભીન પડતા. આ આખો આપણને આચાર દેવે બંધ અધિકારમાં બંધ કેમ થાય છે અને બંધ કેમ છોડે એની વિધિ દેખાડે. કેમ ભૂલ કરી અને હવે કેમ ભૂલ ટળે એ વિષય સાથેની આપણને વાત એ કરી છે. ફરીથી એનાથી આગળ જો એ જ વાત ગુરુદેવ લે છે 358 પેજ ઉપર, તેને ફરીથી આત્માની સ્ફુર જતી રિપીટેડલી ગુરુદેવ, એક ગુરુદેવશ્રીને શબ્દમાં શું દેખાણો હશે કે 25 મિનિટ સુધી એક જ શબ્દને જુદા જુદા શબ્દોથી આપણને વર્ણન કર્યું છે. તો એ રીતે એમાં જો એનામાં ત્રીજી લાઈન આપણે વાંચીએ 358 પાને 358 પેજ, એમાં ફર્સ્ટ પેરેગ્રાફ થર્ડ લાઈન, આ તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો આત્મા, એને ક્યાં ભૂલો? ક્યાં ભૂલો એટલે કેમ ભૂલો અને કેમ એ ભૂલ ટળે? ક્યાં ભૂલો એટલે કેવી રીતે ભૂલો, શું કર્યું, અને બીજું કેવી રીતે એ ભૂલ ટળે? બે વાત આવી ગઈ, ભૂલ ટળવી, ભૂલ કેમ થઈ છે અને ભૂલ કેમ ટળે એની વાત આખી કરી છે. તો એ રીતે અનાદિકાળથી પરનો સંબંધ કર્યો છે, હવે ભિન્ન પડશે તો આત્મા પ્રગટ થાય છે. છે શબ્દો મેળો, આત્માની સ્ફૂર્ત જતી, એનો અર્થ શું કર્યો? આત્મા પ્રગટ થાય છે. તો આત્મા પ્રગટ થાય છે કે પ્રગટ છે? બે નહીં વાત, કાંઈ એક વાત કરો, કાં તો આત્મા પ્રગટ છે અથવા થાય છે. ભાઈ પ્રગટ જ છે, પણ એના આશ્રયે તને પ્રત્યક્ષ પ્રગટપણે દેખાણો તો આત્મા પ્રગટ થયો એમ કહેવામાં આવે. વસ્તુને પ્રગટ આચ્છાદિત જ નથી તો પ્રગટ થવાનો પ્રશ્ન ક્યાં છે? પણ આ તો જે અનાદિતી, એનાથી તું ચૂકો તો વિભાવમાં એકત્વ કર્યો તો તને નતો દેખાતો, હવે એને કેવો દેખાય છે? પ્રગટ અનુભવમાં દેખાય તો એ આત્મા પ્રગટ થયો. ઘણી જગ્યાએ આવે છે, આત્માનુભૂતિ છે કે જ્ઞાનાનુભૂતિ છે? કોની અનુભૂતિ છે? હા તો કોની? તો જ્ઞાનની અનુભૂતિ કે આત્માની? આત્મા તો અનુભૂતિ કોની? વેદન કોનું હોય? આત્માનું હોય કે પર્યાયનું હોય? દ્રવ્યનું હોય કે પર્યાયનું હોય? જો આ બધી શૈલીઓ છે, દ્રવ્યના લક્ષે પર્યાયમાં વેદન છે તો એને અભેદપણે કરીને આત્માનુભૂતિ કહે. અને જે વેદનમાં આવ્યું જ્ઞાન આનંદ, તો કોઈ આનંદની અનુભૂતિ કહો, કોઈ કે જ્ઞાનની અનુભૂતિ. વસ્તુ તો એક જ છે કહેવાની પદ્ધતિમાં, મેં જોયું કે આંખે જોયું. દ્રષ્ટાંત તરીકે લઈએ તો જોનાર આત્મા છે, પણ એક દ્રષ્ટાંત. તો મેં જોયું કે આંખે જોયું, બેમાં સાચું કયું? કે અભેદપણે કહીએ તો આત્માએ જોયું, કારણ કે આંખ છે એ અંતે તો આત્માનો જ એક અંગ છે. પણ ખાલી એકાંતે આત્મા જ કહીએ, એવું જ કહીએ તો આત્મામાં તો બીજા અંગ છે, એમાં જોવાનું કામ નથી. જોવાનું કામ માત્ર કોને થાય છે? આંખને છે. માટે એ પણ પદ્ધતિ છે. તો અહીંયા એ રીતે તો આત્મા એ પ્રગટ થાય છે. જો પહેલા શું હતું કે પ્રગટ રાગ અને દ્વેષ દેખાતા હતા, તો હવે કોણ દેખાણો? સ્ફૂર્ત જતીતા કોણ થયો? ચૈતન્ય ઘન એ દ્રષ્ટિમાં આવ્યો. અને એમાં શબ્દ ગુરુદેવ વાયપ્રો ગર્જે છે, જે પરમ અધ્યાત્મ તરણગીરીમાં આચાર દેવે શબ્દ મૂક્યો, ગર્જે છે. કઈ ખ્યાલ આવે ગર્જે? કાલે કદાચ મેઘની ગર્જના જોઈ હશે. બીજી એક ગર્જના કોની હોય છે? સિંહની હોય છે. એ સિંહ આમ ક્યારે ગર્જના ક્યારે કરે? આમ સામાન્યપણે સૂતો ને એવો હોય, પણ આમ જયારે આળસ મળીને થાય આમ શું કરે? ગર્જના કરે. એ જયારે આમ સૂતો હોય ત્યારે તો બધા નાના જીવ જંતુ થોડા આડવળું, પણ જે આમ આળસ મળી ગર્જના કરે તો શું થાય છે? એમ અહીંયા કે છે, આપણે પ્રમાદમાં પડ્યા છે તો આ બધા દોષો દેખાય છે. એક આખું પુરુષાર્થથી જાગૃત થઈ જા, વીર્યની ગર્જના કર કે અનાદિ કાળથી હું રાગને મારા માનીને પામર હતો. ગુરુદેવ શબ્દો વાપરા, હું શુદ્ધ છું, આનંદમય છું, એવા શબ્દો વાપરાતા. એવાથી તું ગર્જના કરીને જાગ્રત થાત, એની વાત આપણને એ ગુરુદેવ લે છે. એ જ વાત પછી ગુરુદેવે એક વાત જો એ જ પેજમાં નીચેથી બીજી પેજ, એ રાગને વિકલ્પની સુખ કે મેળો પેરેગ્રાફ એ જ પાનામાં નીચેથી છે. અને આત્મા ગરજે છે, મેળો એ જ પેરેગ્રાફમાં શબ્દ, ટોટલી પેજમાં નીચેથી ચોથી લખ, ત્યારે આત્મા ગરજે છે. ગાજ્યો એટલે હું આનંદ છું, જ્ઞાન છું એમ હવે પ્રસિદ્ધિ થાય. આ વીર્યની ગર્જના થાય. પોતાને રાગપણે માનતા પામરપણામાં અટકાતા, હવે વીર્યની ગર્જના થતા કોણ પ્રગટ થાય છે? અંદરનો આખો ભાવ જુદી રીતે ઉછળે છે. જે હું રાગમય છું શરીર આદિને તો ઘણી દૂરની વાત, હવે હું આનંદમય છું, હું જ્ઞાનમય છું, એવા આનંદ ગુણોના વૈભવથી આખી પણતી ઊભી થાય. એ આત્મા કેવો છે? ગરજો છે. કસાયની તીવ્રતા એ ગરજો તો એ રખડવાના માર્ગ છે. અહીંયા તો આત્મા આવા સ્વભાવથી ગર્જના કરે છે તો પુરુષાર્થની અહીંયા વાત કરીને એ મોક્ષ માર્ગમાં છે. જો હવે એ એક વાત કરી, હવે ગુરુદેવ બીજી રીતે શૈલીથી એ જ પેજમાં છેલ્લી બે લાઈન, સ્વરૂપથી ભ્રષ્ટ હતો ઢંકાઈ ગયો હતો. ફરી ત્યાં કેના શબ્દો છે આવે છે, કોના માટેના આવે છે, કોના માટે એટલે ક્યાં શબ્દને માટેના આવે, સ્ફુર જતી માટેના આવ્યો, ગર્જો શબ્દ એક આવ્યો. હવે કે અનાદિથી ભ્રષ્ટ હતો એ હવે ચૈતન્ય મુક્તિ વ્યક્ત પ્રગટ છે એને અવલંબે છે, એમાં પ્રગટ થયો. અનાદિથી કેવો તો સ્વરૂપથી ભ્રષ્ટ હતો, પણ હવે સ્ફુર જતી થતા સ્વભાવ સાથે એકાકાર થયો, પ્રગટ સ્વભાવ સાથે પ્રગટપણથી એકાકાર થઈ ગઈ. એક જ વાતને જુદા જુદા શબ્દોથી ગુરુદેવજી વર્ણવે છે બહુ સુંદર રીતે. અને આ રીતે એક શું આપણે વિચારવા જેવું છે, નહીં તો એક સ્ફુર જતી શબ્દ એટલે આમ સ્ફુરાય માન થઈ ગયો અને અનુભવ થયો એટલે પૂરું કરી શકીએ છીએ આપણે. તત્વને ઘૂંટવા માટે એક ગુરુદેવજીને કે ઓહો સ્ફુર જતીમાં એક અનુભવની વેદનની આસ્વાદની આવે છે, તો જુદા જુદા શબ્દોથી એ ભાવનાને એ ઘૂંટાવે છે. જો ફરીથી એક સરો નવો શબ્દ 359 પેજ ઉપર ઉપરથી ત્રીજી લાઈન ફરીથી બીજો શબ્દ તો વાંચે, આત્માની સ્ફૂર્તિ થઈ, એવો શબ્દ એના ઉપરથી નવો શબ્દ. આપણે સામાન્ય જીવનમાં શું હોય છે, એકદમ ફ્રેશ થઈને ઉઠતા હોય ત્યારે કેવા લાગીએ આપણે, સ્ફૂર્તિવાળા. આમ ગુજરાતી કહે ને સ્ફૂર્તિવાળા. જો એક સ્ફૂર્ત જતી એવું શબ્દ ઉપરથી ગુરુદેવને એ યાદ આવી ગયું કે લોકો બાયમાં એકદમ ફ્રેશ થઈને એકદમ સ્ફૂર્તિમાન હોય એમ અહીંયા કે આત્માની સ્ફૂર્તિ થઈ. તો અનાદિથી શું હતું એની એક લાઈન છોડી, રાગની એકતામાં બેચેન હતો. ક્યારેક આવું લાગ્યું છે, ક્યારે પણ રાગ એકત્વ બુદ્ધિનો થયો પોતાને શું લાગવું જોઈએ, બેચેની પણ. આમ બારમાં તો ખબર પડે ક્યારેક બેચેની લાગે, ન ગમતું હોય કાંઈ, આમ કોઈ બોલાવે કરે કાંઈ ખાવા પીવાનું કોઈ કહે તો મન નથી થતું, બેચેન. ફરીથી બેચેન, બેચેન એટલે ચેન, ચેન ડબલ છે, બે 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 એટલે ડબલ. અરે અહીંયા ફારસી શબ્દ બે એટલે રહી શબ્દમાં, બે એટલે ડબલ ન સમજવું, બે ધ્યાન એટલે ડબલ ધ્યાન એમ ન સમજવું. બે ચેન, ચેન એટલે આનંદ, ક્યાંય પણ ગમે નહીં, ગમે બોલાવો ખવડાવો સંભળાવો કરો એમ અનાદિકાળથી એક જો આવો એક ભાવ ઉભો થવો જોઈએ. એની બદલે તો રાગો કરીને એમાં એકત્વ કરીને કેવા થઈએ છે, ઉલ્લસિત થઈએ છે, સારું લાગે છે. અહીંયા કહે છે અરે મને મારા સ્વભાવથી વિરુદ્ધ ભાવ થયો, એમાં મને હર્ષિતપણું લાગે છે, બેચેનની જગ્યાએ કંઈક ઠીકપણું મને લાગે છે. તો એ અનાદિકાળથી રાગની એકતામાં એ બેચેન હતા અને હવે તો શું થયું, એસ આત્મા. આમ પ્રગટપણાનો જ્યાં સ્વીકાર થયો તો આત્મા કેવો થઈ જાય, સ્ફુર જતી, સ્ફુરાયમાન થઈ જાય છે, જાગ્રત એ થઈ જાય છે આત્મા. એ વાત ચલો એનાથી હજી આગળ લઈએ, હજી ફરીથી નો પેરેગ્રાફ છોડીને ફરીથી આત્મા સ્ફુર જતી મળે છે સંસ્કૃતમાં મળે છે શબ્દો, એમાં ગુરુદેવ ફરીથી નવા શબ્દો ક્યાં લે છે. હવે અહીં કહે છે કે આત્મા સ્ફુર જતી શબ્દો મળે છે ને, ફરી ફરી ગુરુદેવ રિપીટ કરે છે. એની ચોથી લાઈન લઈએ આપણે, પેલા ત્રીજી લઈએ તો પણ છે, રાગના સંબંધને તોડો, ભાષા એવી છે પણ એનો અર્થ છે કે જો ગુરુદેવ કે ભાષા એક જ છે એના ભાવો જુદા જુદા કાઢે છે. હવે શું કાઢ્યું, પર્યાય બુદ્ધિ છોડી દ્રવ્ય બુદ્ધિ કરી. જો ફરીથી આખું ઓલામાં આત્માને ચ્યુત થયો તો ભ્રષ્ટ થયો તો હવે સ્ફુર જતીનો અર્થ શું કર્યો કે પર્યાય બુદ્ધિ છોડી દ્રવ્ય બુદ્ધિ કરી. અને પર્યાય બુદ્ધિનું જ બીજું નામ શું આપ્યું, મિથ્યા બુદ્ધિ. હજી એનું નામ આપશે અવસ્થા બુદ્ધિ. અરે એક ભાવને પણ ગુરુદેવજી જુદા જુદા શબ્દોથી આપણને ખબર નહીં, આપણને બહારના ગમતા વિષયો માટે તો કેટલા શબ્દો ગોતી કાઢીએ. એક એક બહુ જ વિચારવું, નાનું બાળક જન્મ્યું હોય હજી કદાચ એનું નામ પડ્યું કે ન પડે એ પહેલા પણ નાના બાળકને રમાડતી વખતે એના કેટલા નામ આપણને શું હોય છે ડિક્શનરીમાંથી ગોતતા હોઈએ છે ને, નહીં અંદર માંથી એક એક પછી ગમે એવા શબ્દો બધા વાપરતા હોય આવી જાય, સ્વયંસ્ફુરિત થઈ જાય છે બધા. સેના કારણે? એક રાગના વિષયમાં પણ ભાષાની સહજતા થઈ જાય. તો અહીંયા શું, આત્માની એટલી રૂચિ જાગૃત નહીં થાય કે આત્માની મહિમા કરનારા શબ્દો નીકળી પડે. આ સહજતાનો એ શું તત્વ ગુરુદેવસિંહને રૂચ્યું હશે કે આત્મા માટેના શબ્દોની શાસ્ત્રમાં ખાલી એક સ્ફૂર્જિત શબ્દ છે. ખરેખર ટાઈમ માર્ક કર્યો તો 25 મિનિટ સુધી આ સ્ફૂર્જિત ઉપર ગુરુદેવસિંહે લીધું છે, એક શબ્દ ઉપર. અને એ તે જુદા જુદા શબ્દો સ્ફૂર્જિતના જ ગુરુદેવસિંહે જુદા જુદા હાથ કાઢીને. અહીંયા એક શું કાઢ્યું કે પર્યાય બુદ્ધિ છોડી અને દ્રવ્ય બુદ્ધિ એ કરી છે. એનાથી હજી આગળ ફરીથી 360 પેજ એમાં બીજો પેરેગ છે ને, વસ્તુ સ્વરૂપ ઉપર દ્રષ્ટિ આપતા, એ મળ્યું પેરેગ્રાફ. એમાંથી 4 ને લગભગ 7મી 8મી લાઈન છે, ત્યારે આત્મા ગરજો શબ્દ આવ્યો, એનાથી જુદો પાડીને પ્રથમ સમ્યક દર્શનના કાળમાં તેને ભિન્ન પાડીને આત્માને પકડો. હવે એનો અર્થ, ત્યારે આત્મા ગરજો, એનો બીજો અર્થ પ્રગટ્યો, ત્રીજો પૂર્ણા થઈ, ચોથો સ્ફુરિત થયો, પાંચમો બહાર આવ્યો, છઠ્ઠો પ્રકાશ થયો, સાતમો એકતાની અંધકારમાં હતો એ રાગની એકતા તોડીને ચૈતન્યનો પ્રકાશ આવ્યો. શું છે ફરીથી? આ એક એક પ્રવચનો આ સાંભળીને એક ભાવ તો આપણને ખ્યાલ આવે છે, આવું તત્વ પામેલા પુરુષ તત્વને જો આવું ઘૂંટે છે તો આપણે જેને પ્રાપ્ત કરવું છે તત્વને તો ઘૂંટવું પડશે. સાંભળી જઈએ, વાંચી જઈએ, ટાઈમ પૂરો કરીએ એમને, કોઈને કદાચ એમ લાગે આમાં શું સ્ફૂર્તિમાં શું 25 મિનિટ, અને પછી ઉન્મૂલિત જે કર્યો મૂળમાંથી કાઢવાની વાત એમાંય બીજી 25 મિનિટ ગઈ, પછી છેલ્લે તો 10 મિનિટમાં થોડા જે શબ્દો હતા. તો આખી અંદર જેને બીજી ભાષામાં કહીએ ભાવોનું અંદર જો ઊંડાણ લાગશે ને તો આવા શબ્દો તો સહેજે પછી મળતા જ જશે. પણ ભાવોની ગહનતા જો ન લાગતી હોય, ઊંડપ જો ન લાગતી હોય તો સ્થૂળપણે આપણે અર્થ કરીને ચાલ્યા જતા હોય. તો આ રીતે બધા એમાં વચ્ચે વચ્ચે ગુરુદેવ વૈરાગ્યની પણ વાત લેતા કરતા હોય છે ને એમાંથી. ચલો એનાથી પણ આગળ ઇચ પેજમાં લાસ્ટ પેરેગ્રાફ, અહીં કહે છે કે રાગના સંબંધવાળી દ્રષ્ટિ છોડીને હવે જેણે જોડી હતી એણે તોડી. આ વળી નવો ભાવ લીધો. શું લીધું? સ્ફૂર્તિ કરીને અનાદિકાળથી સેના સાથે સંબંધ હતો? રાગ સાથે. હવે સ્ફૂર્તિ થયું, સ્ફૂર્જતિ થયું તો એ સંબંધ તોડ્યો. કોણે તોડ્યો? અને એ દ્વારા ગુરુદેવે સૂચિત કર્યું એની પછી જ લીધું. આ કોઈ એક કર્મએ જોડાયો તો એમ પણ નથી, અને કર્મએ રાંજણે કે માર્ગ આપ્યો ઢીલા પેડા એટલે મને એને સ્વભાવમાં જોડ્યો એમ પણ નથી. પોતે જ અજ્ઞાન ભાવે જોડ્યું હતું અને પોતે જ જ્ઞાનના ભાવે તોડે છે. એમાં જ એના પછી છે ને, રાગ કર્મને લઈને રાગ સાથે સંબંધ જોડ્યો તો એમ નહીં, રાગથી અહીંયા સંબંધ થયો એમ પણ નહીં, અને રાગે ઢીલા પેડા. કર્મનો ઉદય સમ્યક દર્શન ક્યારે થાય? કર્મના તીવ્ર ઉદય વખતે કે મંદ ઉદય વખતે? એટલે કર્મના ઉદયથી તો થાય છે બધું. અમે તો જો કર્ણાન યોગમાં ભણીએ છીએ કે કર્મનો ઉદય હોય તો અશુદ્ધતા થાય, અને કર્મનો ઉપશમ ને ક્ષોપશમ થાય તો શુદ્ધતા થાય. એવું છે ને? કેવળ જ્ઞાન થાય ત્યારે જ્ઞાનાવર્ણીનો શું થાય? અભાવ થાય કે નહીં? તો જોયું થાય ને, ક્યારે પણ એવું થયું કેવળ જ્ઞાન થયું અને જ્ઞાનાવર્ણીનો અભાવ ન થયો, ક્ષય ન થયો, એવું બને? અરે ભાઈ, એક જ સમયે બે ભિન્ન દ્રવ્યોમાં થતા પરિણામ છે એનો એક સમકાળ છે, કારણ કાર્ય નથી. બે કેવા દ્રવ્યો છે? ભિન્ન દ્રવ્યો. એક કેવું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય કર્મ એટલે, અને એક જીવ દ્રવ્ય છે. બેનું કેવું છે? એક કાળ અને એક કાળ શું અનંત દ્રવ્યનો અનંત પરિણામ એક સાથે થાય છે. એમાં એકબીજાના નિમિત્ત નૈમિત્તિક સંબંધ કે કોણે ના પાડી, સમકાળ છે, પણ સમકાળ છે એટલે કારણ કાર્ય છે એવો કોઈ નિયમ નથી. તો એ રીતે એ પણ ગુરુદેવશ્રી વાત લઈ લીધી કે પોતે જોડીને પોતે તોડે છે. અને આ રીતે જો પાછળ છે 361 પેજ ઉપર ભગવાન આત્મા પહેલી જ લાઈન પોતાના સ્વરૂપને ભૂલીને પુણ્ય પાપની ક્રિયાના રાગના સંબંધમાં ઊંધા પુરુષાર્થથી પોતે જોડાણો હતો અને પોતે સવળા પુરુષાર્થથી શું કરે છે એનાથી જુદું પડે છે. અને એ જ પેજમાં હવે છેલ્લે વાર આપણે લઈ લઈએ આત્માની સ્ફૂર્ત જતી છે 361 પેજમાં સેકન્ડ પેરેગ્રાફ પહેલી લાઈન ફર્સ્ટ લાઈન આત્માની સ્ફૂર્ત જતી. હવે બીજી લાઈનમાં કે પડ સાથેનો સંબંધ છીટો એ તો નાસ્તિકવાદ. હવે ફાઇનલમાં પણ ગુરુદેવજી કહે સ્ફૂર્ત જતી એટલે શું શબ્દો વાપર્યાનો અર્થ શું કર્યું, પ્રગટપણું દેખાય, સ્ફુરાયમાન થાય એટલે પ્રગટપણું. એટલે ગુરુદેવજી કહે છે નાસ્તિકથી પણ ખાલી ને વાત કરી, અસ્તિથી વાત કરી. નાસ્તિકથી તો એક થઈ જાય છે, બાકી તો પુરુષાર્થ સેના માટે છે, એક અસ્થિરૂપના ભાવથી લઈને પુરુષાર્થ. ખાલી નાસ્તિકથી ન હોય, એ વૈરાગ્ય માટે નાસ્તિની વાત આવતી હોય. મારે રાગ ટાળવો છે, રાગ ટાળવો એવો હોય કે મારે સ્વભાવનું અવલંબન લેવું. ઉપાડ આખો કેવી રીતે શરૂ થશે, અસ્થિરૂપનાથી થશે. પછી કહેવા માટે બે પ્રકાર કઈ આવે છે નાસ્તિ માટે, કે તું કસાય છોડ, પરદેવનું એકત્વ મમત્વ છોડે આવતું હોય, પણ આખો ઉપાડ છે નાથી અસ્થિરૂપ થાય. કારણ કે ઉપાડમાં સાથે શું કરવાનું હોય છે, કોકનું અવલંબન લેવાનું. તો અવલંબન માટે અસ્થિરૂપ ભાવ જોશે. જ્યારે પુરુષાર્થ કરવો છે ત્યારે પુરુષાર્થ કેવો થાય, કોકના અવલંબે હોય છે કે નહીં, તો અવલંબનમાં અસ્થિ જોશે કે નાસ્તિ જોશે, તો એ રીતે અસ્થિ હોય છે સાથે. તો અહીંયા ગુરુદેવજી કહે એ નાસ્તિક કહ્યું, પણ પોતા સાથે સંબંધ જોડ્યો એ સ્ફૂર્તિનો અર્થ કર્યો છે, એ આખી અસ્થિની વાત એ કરીએ. ઓલું તો પેલું સમજાયું કે પડ સાથે સંબંધ છોડ્યો એ તો સમજાયું છે, અર્થ તો આ કર્યો છે, અસ્થિથી કર્યો છે અર્થ. જે સ્ફૂર્તિનો પોતાના સાથે સંબંધ જોડ્યો એ અસ્થિથી સ્ફૂર્તિનો સંબંધ લીધો છે. ઓલો રાજમલજીએ જે સાથે લીધું પડ સાથે, એ તો સાથે નાસ્તિ થઈ એ સમજાયું છે. બાકી ખરેખર તો સ્ફૂર્તિમાં કયો સેન્સ આવે છે, અસ્થિરૂપનો. તો સાથે આવી નાસ્તિ જો ઠેર સુધી ગુરુદેવશ્રી અર્થ લઈ ગયા. અહીંયા સુધી હવે સ્ફૂર્તિ સ્ફૂર્ત જતી જે છે ને એ પૂરો કહીને હવે ગુરુદેવ કયા શબ્દો ઉપર આવે છે, ઉન્મૂલિત બંધ. ઉન્મૂલિત બંધ, બંધનો શું કરી નાખ્યો, ઉન્મૂલિત મૂળ માંથી નાશ કરી નાખ્યો. ખાલી ઓલું નથી કેમ, જેમ આપણે ગુજરાત કહે ને મૂળ માંથી, જડ મૂળ માંથી ઉન્મિલિતમ આવે છે, તસ્મય શ્રી ગુરુવે ઉન્મિલિતમ મૂળ માંથી કાઢીને. તો અહીંયા એના ઉન્મિલિતો આખો ગુરુદેવશ્રી હવે અહીંથી શરૂઆત એ થાય છે. એમાં પહેલી જ વાત ગુરુદેવશ્રી એ આપણને ગધેડાની ને ગાયની બેની વાત કરે છે ને, અને મુનિરાજ માટે શું કીધું, ગોચરી કીધી. એટલે મુનિરાજ જ્યાં આહાર લેવા જાય છે ત્યાં કેવી રીતે લે, કે જે શ્રાવકે બનાવ્યું એ પોતે એ બધું જ લઈ લે આમ, જેને કહે ના. મુનિરાજ ત્યાં વિવેક કરતા હોય છે કે જોવે છે શું છે, કોઈને કે ખબર પડે, હા ખબર પડી જાય છે એમના જ્ઞાનની વિશેષતામાં, પોતે પોતાની મર્યાદા પૂરતું લે, એ બહુ જ વિચારવા જેવું છે. જેમ ગાય ઉપર ઉપરથી લે છે જેથી ફરીથી એ ગ્રો થવાનો અવસર, એમ મુનિરાજ એટલો આહાર લે કે જે દાતા છે શ્રાવક છે એના પરિણામ કોઈ દી વિચલિત ન થાય. જીવનમાં અંતરભાઈના એ મુનિ દશા કેવી છે, આપણે શું છે કોઈ દી શું કર્યું છે, પ્રત્યક્ષ દર્શન તો નથી થયા, પણ કેવું હોય ઘણી હોય ગુરુદેવશ્રી જો અર્થ કરીને ન બતાવ્યા હોત, અપૂરો અવસરમાં આવા ખુલાસા કરી ન લખ્યા હોત તો કલ્પના પણ નથી જાતી. તો એ રીતે અહીંયા એ ગુરુદેવશ્રી એ વાત લીધી છે. એનાથી આગળ થોડુંક જો સરસ એક વાત આપણા પ્રેરણા માટે 362 પેજ પહેલી જ લાઈન ન્યાયથી લોજિકથી તત્વનો જરીક વિચાર કરે. શું કહે છે ગુરુદેવ? એક બિગિનિંગ તો કર, જરીક ઊંડાણથી ને ડેપનેસથી કરે તો બહુ જુદી ને પછીની વાત, પણ એક સ્ટાર્ટિંગમાં શું છે? જરીક વિચાર કરે, મંથન કરવું જોઈએ. બહુ જ જો આ એક ગુરુદેવસિંહના પ્રવચનોમાં આવી જોઈ હશે, તત્વની વાત સાથે સાથે વૈરાગ્યની પણ મુક્તા. વૈરાગ્ય સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે વૈરાગ, બેના સુમેળથી દુનિયાના મંથનમાં કેટલા કાળ ગયા છે? ઓફિસમાં બેઠા હોય, કોકની પ્રપોઝલ આવી તો સીધું શું કરી નાખીએ? યશનો કરી નાખીએ છીએ. ધન્યા શું કરીએ છીએ? વિચારણા એટલે કેટલી, કેટલા બધાના પોઈન્ટ ઓફ વ્યૂ લેતા હોય, કોઈની એડવાઇસ લેતા, કેટલા પ્રકારથી. કારણ કે ત્યાં શું આપણને લાગે છે? શું લાગે છે? નફો નુકસાન, લાભ ને નુકસાન લાગે છે ને. એમ અહીંયા પણ એક લાગુ છે. અને બીજું એક સરસ, એક આપણે જો જગત જોવાની દ્રષ્ટિ, ચારે કોળ કસાઈની અગ્નિની હોળી સળગે છે. કદાચ આ હોળીના દિવસો હશે એટલે છે. એક જ્ઞાનીની આ એક દ્રષ્ટિ વિચારવા જેવી છે કે આખું જગત કેવું દેખાય છે? કસાયો કી અગ્નિ મેં જલતે આયે હો હમ, એ આવે છે ને કે માં રાગો કી હવેલી મેં રહેતે આયે. એની જગ્યાએ ખરેખર હવેલીમાં રહેતા નથી, કસાયો કી અગ્નિ મેં જલતે આયે હે. તે અહીંયા બહુ જ પછી એના બધું ગુરુદેવસિંહ ઘણી વાત લે છે. આજના પ્રવચનમાં કમસે કમ એ વાત તો આપણને કે એક જેમ મુનિરાજના 64 વૃદ્ધિ હોય છે એમાં એક જ્ઞાન બુદ્ધિ હોય છે, બુદ્ધિ વૃદ્ધિ હોય છે. એમાં એક કોક આચાર્ય દેવ મુનિરાજ એક શબ્દમાંથી આખી શાસ્ત્રની રચના કરી શકે, એમ જાણે એક શબ્દ ઉપરથી ગુરુદેવસિંહ એ આખો ભાવો બે શબ્દોમાં ઓલમોસ્ટ આજનું પ્રવચન એ મહાપુરુષની અનુભૂતિ સાથે. ક્ષોભ સમય એક શબ્દ પણ આપ્યો હતો ને, બધા જ્ઞાનમાં ભાવ રમતા હોય પ્રવચન સારની વાત કરીને, એ બહુ જ અદભુતતા છે. એમાંથી એક આપણને જરૂર, બાકી આને અનુરૂપ ક્યાં છે, આનાથી બીજી અપેક્ષાથી ક્યાં છે, એ બધા ભાવો સાથે એક અદભુતતાથી અદભુત મહાપુરુષનો એક યોગ, અનુભૂતિ સાથે જ્ઞાનનો ક્ષોપસમ અને એ પોતાના અંતરંગ ભાવોને કહેવાનો વાણીનો યોગ, ત્રણેયની અંતરની અનુભૂતિ, જ્ઞાનનો ક્ષોપસમ. યાદ તો બધાને ખબર ને, કોઈ ભાવ કેટલા ભાઈ કેટલા વર્ષે મળ્યા હોય તો ક્યાં ને કઈ તારીખને શું ને એના આખો સંબંધ કરીને ગુરુદેવની, તો એ જ્ઞાનના ક્ષોપસમ સાથે એક પોતાને ભાવોને વ્યક્ત કરવાની અસ્ખલિત ધારા પ્રવાહ, એ શ્રુતની લબ્ધિવંત, એ મહાપુરુષના પરમ ઉપકાર.
સહજાત્મ સ્વરૂપ